તારીખ 4/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સરણ પ્રવચન નંબર 32. મૂળમાં અવાજ ધીમો. પર્વતોની મોટી મોટી ખીણ હોય છે, હિમાલયની એ બાજુ એવડી મોટી ખીણ છે, માણસ કે વાહન પડી જાય તો એનો પત્તો ન લાગે, મળદું ન મળે, એવી ઊંડી અને એવી જ્યાં માણસ નજર ન પહોંચે એવી ખીણો હોય છે. એમ અહીંયા પણ અજ્ઞાનથી દુર્ગતિમાં જીવ જાય છે, ક્યાં ગયો એનો પત્તો લાગે નહીં. અવિવેકથી મોહ મદિરા પીને જ્યારે પોતાનું અહિત કરે છે ત્યારે દુર્ગતિમાં એ ક્યાં જાય છે એનો પત્તો લાગતો નથી. નિગોજના અનંતા જીવો 14 બ્રહ્માંડમાં અપરાધ કરીને જીવ ક્યાં જાય છે ખબર પડતી નથી કે ક્યાં ગયો, એવી જે દશા થાય છે. તેથી પોતાની સુખનિધિનો વિલાસ કરવા દેતો નથી. અંદરમાં સુખનો નિધિ, નિધિ એટલે દરિયો પીડ્યો છે, એનો જે અનુભવ કરવો જોઈએ એ અનુભવ અવિવેક મળે કરવા દેતો નથી. દરિયો એમને મરી જાય છે, જેમ ડાકેલું ધન એમને મરી જાય છે, એનો ઉપભોગ ભોગવતો થઈ શકતો નથી. અનંત અનંત કાળ ગયો એવા અવિવેકમાં પરિભ્રમણ કરતા આ જીવને અનંત અનંત કાળ ગયો. ક્યાંય સુખ ન થયું એમ થાય છે. પણ જ્યારે વિવેકમલનું જોર થતાં અવિવેક ન જાય, જ્ઞાનમાં જ્યારે વિવેક પ્રગટે, સારા સારની બુદ્ધિ પ્રગટે, હિત અહિતનો વિચાર જોર કરે, ત્યારે એને વિવેકમલ ઊભો થયો એમ કહેવામાં આવે છે. અવિવેકમલ ભલે અનાદિનો છે, છતાં પણ વિવેકમલ ઉત્પન્ન થાય તો અવિવેકમલ હણ્યો જાય, એનો નાશ થઈ શકે. અનંતકાળનું ભલે આનું જોર રહ્યું, જમાવટ રહી, પણ જો વિવેક ઉત્પન્ન થાય તો એનો નાશ થઈ શકે છે, અને પછી ફરીને ક્યારે એ અવિવેક જોર કરી જાય એવું બનતું નથી. આ એક વિવેક ના બળ ની વિશિષ્ટતા છે. વિવેક માં બળ છે એ આવું જોરદાર છે. જયારે વિવેક મલ નું જોર થતા, એટલે જે આત્મા પોતાનું હિત કરવા જાગ્યો એને અવિવેક એટલે અજ્ઞાન એનું હણાઈ જાય છે, અજ્ઞાન એનું નાશ પામી જાય છે. અનાદિનું સ્વપ્ન જ્ઞાન થતા દૂર થાય. શ્રીમદજીએ તેમાં વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ભલે વિભાવ અનાદિનો છે તો પણ જ્યારે પોતાના ધ્રુવ સ્વરૂપનું જ્ઞાન થાય છે કે હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ શુદ્ધ છું અને અનંત જ્ઞાનાદિ શક્તિઓથી પરિપૂર્ણ છું, ત્યારે એને પોતાનું જ્ઞાન થતા જેમ સ્વપ્નું નાશ થઈ જાય એવી રીતે વિભાવનો નાશ થઈ જાય છે. સ્વપ્ન દશામાં જેમ પોતાની કલ્પના અન્યથા કરી હતી એવી જ એની કલ્પના વિલીન થઈ જાય છે. હું માણસ નહીં, મનુષ્ય ભાવ તે મારો ભાવ નહીં. જેટલા પૂર્વકર્મના ઉદયે જેટલા કોઈ સંબંધો છે તે સંબંધો ખરેખર મારા નહીં કહેવા માત્ર છે. જગતનો વ્યવહાર ચલાવવા એ બધી વાત છે, મૂળમાં કાંઈ વાત છે આમ એને અંદરમાં પ્રતીત થઈ જાય છે, ખાતરી થઈ જાય છે. મર્યાદિત કાળ માટે થાય છે, એ પછી અનંત કાળ રહે એવું ન થાય.
બરાબર.
જે જીવ એક વાર ચોથા ગુણ સ્થાનમાં આવે પછી ભલે ચોથાથી પડી જાય કે અગિયારમાંથી પડી જાય આગળ ચડીને, પણ ફરીને પાછો એ મોક્ષ માર્ગમાં આવી જાય. એકવાર ગ્રંથિ ભેદ થયો એટલે એનો અનંત સંસાર રહે એવું ન બને. એ જીવ અનંત કાળ સંસારમાં રખડવાનો છે એવું ન બને. એનો કાળ મર્યાદિત થઈ ગયો. પહેલું ઉપશમ જ થાય. અનાદિના મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલો ઉપશમ સમ્યક દર્શન થાય, પછી ભલે ક્ષોભસમમાં એનો આવે સાહિતનો પ્રશ્ન નથી. પણ એકવાર ઉપશમ સમ્યક દર્શન થઈ ગયો એટલે એ જીવનો છૂટકો થઈ ગયો, એની મુક્તિ રિઝર્વેશન થઈ ગયું સિદ્ધાલયમાં, એની સીટ રિઝર્વ થઈ ગઈ છે. કાળ થોડો લાગશે પણ અનંત કાળમાં મર્યાદિત કાળ નો હિસાબ શું? જે અનંત કાળ છે એમાં મર્યાદિત કાળનો શું હિસાબ? એનો કોઈ હિસાબ નથી. ક્યાં અનંત કાળ ને ક્યાં મર્યાદિત કાળ, એનો કોઈ હિસાબ છે? અનંત કાળ તો દરિયા જેટલો કાળ છે, મર્યાદિત કાળ તો કઈ એનો ટકાવારી લાગવી ન પડે. કોઈ 0.000 કરીને ચડે તો પણ ક્યાંય ગણતરીમાં આવે જ નહીં, ગણતરી બહાર જવું પડે એટલો કાળ અનંત છે. એટલે એને એમ કહેવાય છે કે હવે પડ્યો એ વચ્ચેની થોડી ગડબડ થઈ પણ એનું કઈ એટલું મહત્વ નથી. ચડી ગયો એનું મહત્વ છે કે એના એની પૂર્ણતા થશે ને થશે. વિવેક મલ નું જોર થતા અવિવેક ન્યો જાય ત્યારે નીજ નીજી વિલશે, ત્યારે એની અંદરની જે પોતાની નિધિ છે, ગુણ નિધિ છે, એ પ્રગટ થાય, એનો વિકાસ થાય અને એનો વિલાસ થાય, એટલે એનો અનુભવ થાય, પ્રગટ પર્યાયનો અનુભવ થાય. પર રૂચિરૂપ ખોટો આહાર સેવતા આત્માને મિથ્યા જ્વર આવ્યો, રોગ નો દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ કોઈ ખોટો આહાર એટલે નહીં લેવા યોગ્ય આહાર ને સેવે તો એને તાવ આવે, ખોટો આહાર એટલે જે એને નડે એવો આહાર હોય એ આહાર લે તો તાવ આવે. આમ પચાસ ચણા ખાય છે, કાતરા ખાય છે, જો ખાય છે ખાય એટલે તાવ આવે છે. એવી શરીર પ્રકૃતિ હોય એ ખાય એટલે એને તાવ આવે છે, ખોટો આહાર છે. એના માટે એની રૂચિ, એને એ ખાવાની રૂચિ એને ન હોવી જોઈએ, એને ન થવી જોઈએ. એમ અહીંયા પર રૂચિ છે એ ખોટો આહાર છે. જીવને પર પદાર્થમાં રૂચિ થાય છે એટલે આ ઠીક છે એમ જે ઈષ્ટ પણ ઉઠી જાય છે. પર પદાર્થ એને રૂચે છે, કલ્પના કરે છે ને અનુકૂળતાની, આ મને અનુકૂળ છે, આ મને ઠીક છે. એ મિથ્યા જ્વરને ઉત્પન્ન કરે છે, એ મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વથી છૂટવું એટલા માટે દુષ્કર થઈ પડ્યું છે, એટલા માટે અઘરું થઈ પડ્યું છે કે પ્રત્યેક ક્ષણે જે કાંઈ ઉદય આવે છે એમાં આ જીવ કાં તો ઠીક પણ કરી લે છે ને કાં તો અઠીક પણ કરી લે છે, સૂક્ષ્મપણે કે સ્થૂળપણે. પણ એવી જ રીતે એ પરમે છે. પદાર્થ તો એવો છે, સારો નથી, નરસો નથી. પદાર્થ તો પોતે જ્ઞાન સ્વરૂપે હોવાથી જ્ઞેય માત્ર છે. પોતાના જ્ઞાનમાં જ્ઞેય માત્રપણે રહેવાને બદલે એ ઠીક અને અઠીક પણ કરે છે અને એવા ભાવની અંદર પોતે એક મેઘ થઈને પરિણમે છે, એકત્વ કરીને પરિણમે છે. ત્યારે એને મિથ્યાત્વ સાથે સાથે થાય છે રાગ દ્વેષ ને મિથ્યાત્વ વધારાનો. રાગ દ્વેષ તો ખરા ઠીક અઠીક કર્યો એને, પણ એ મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ ત્યાં થાય છે. એ પર રૂચિ રૂપ ખોટો આહાર સેવતા બહુ સારી ઉપમા આપી છે. જેમ કોઈ માણસ વિપરીત આહાર, પ્રતિકૂળ પડે એવો આહાર ખાધે જાય, એમ આ પર રૂચિ છે એમાં પરિણમે જ જાય છે. પર પદાર્થની રૂચિમાં પરિણમે જ જાય છે. આથી એને મિથ્યાત્વનો તાવ આવ્યો છે, મિથ્યા જ્વર લાગુ પડ્યો, મિથ્યાત્વનો એને તાવ આવ્યો. ત્યારે વિવેક નિર્બળ બન્યો. જેમ તાવ આવતા શરીરમાં નબળાઈ આવે છે એમ અહીંયા વિવેક છે એ નિર્બળ બીનો છે. ત્યાં વિવેક નબળો પડી ગયો, મિથ્યા જ્વર ઉત્પન્ન થતા શું થયું કે એનું જ્ઞાન છે, હિત અહિતનો વિચાર કરવાની જેનામાં શક્તિ છે એ જ્ઞાન નબળું પડી જાય છે. એટલે અહિત બાજુ ખેંચાવા માંડે છે, હિત બાજુ જવાને બદલે અહિત બાજુ જવા લાગે છે. શ્રી ગુરુ વૈદ સુદાન સારી રીતે ભવરોગને મિથ્યાત્વ રોગને જાણવા વાળા સુદાન, સારી રીતે જાણવા વાળા શ્રી ગુરુ વૈદ છે એ આ નિદાન કરે છે. જ્ઞાની છે, એકતા જ્ઞાની છે, ગુરુ છે ને જેનો ઉપદેશનો નિમિત્ત છે, એકતા ગુરુ છે. ગુરુની વ્યાખ્યા જેવી કરી છે કે અત્યારે ભાવલિંગી દિગંબર જોવામાં આવતા નથી. ભાવલિંગી હવે ગુરુનું શું કરવું, આ તો જ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જો. જ્યાં આત્મજ્ઞાન હોય એનો ઉપદેશ માં દેશના લબ્ધિનું નિમિત્ત હોવાથી એ સાચા ગુરુ છે. શ્રીમદજી તો એક સત્પુરુષમાં વિદ્યમાન પ્રત્યક્ષ સત્પુરુષમાં દેવ ગુરુ ને શાસ્ત્ર ત્રણે લઈ ગયા છે, એકમાં ત્રણ નો સમાવેશ કરે છે. કેમ કે ત્રણેયનું નિમિત્ત તો અહીંયા એકમાં આવી જાય છે. જે નિમિત્ત મોક્ષ માર્ગનું છે આ એકમાં છે. એટલે જે કામ દેવ કરે, જે કામ ગુરુ કરે, જે કામ શાસ્ત્ર કરે, એ કામ સત્પુરુષો થાય. શ્રીમદજી તો આમ ગ્રહસ્થ અવસ્થામાં હતા, બારમાં બાહ્ય એમનો જે ઉદય હતો એ તો કુટુંબ પરિવાર વેપાર ધંધો, પણ એમના અનુયાયીઓને ભક્તિ બહુ હતી. એમના ભગવાન જેવી ભક્તિ, એટલે એમને રાયચંદ ભાઈ એમ કોઈ નથી તોછડું લાગે. એમને કૃપાળુ દેવ કહેતા, શ્રીમદ નથી કૃપાળુ દેવ કહેતા. પણ આ ગ્રહસ્થ છે, હજી તો ગુરુની દશામાં ઉપર ત્યાગની દશામાં નથી ગયા, છે દેવ કરી છે કહી દીધા, એને કૃપાળુ દેવ કરી છે જ બધા વાતમાં વાતમાં સંબોધન કરે છે, કૃપાળુ દેવ આમ કૃપાળુ દેવ આમ. એમાં તર્ક વિતર્ક કોઈ ન કરે પાછા, અત્યારે તો બુદ્ધિની વક્રતા એવી બુદ્ધિ છે. ગુરુ કેમ કયો છો, ક્યાં લગ્ન થી બુદ્ધિ, ગુરુ શું આ તો દેવ કે છે, વેપાર ધંધો કુટુંબ પરિવાર, દરજીના સીવેલા કપડા, કોઈ ત્યાગની કોઈ બારમાં અવસ્થા લાગે છતાં એમના ઉપદેશ પ્રત્યેના ઉપકાર વશ એમને કૃપાળુ દેવ કહેતા હતા. એટલી ખુશી એ કાગળો નથી બહાર પડ્યા છે, એમના ભક્તો લખતા હતા. આ તો શ્રીમદજીના બધા પત્રો છે જે ગ્રંથમાં, પેલા પત્રો તો વાંચ્યા હોય અમે વાંચ્યા છે, બુક અમારા હાથમાં આવે ત્યાંથી 250-300 કાગળો. એક પેરેગ્રાફ તો વિશેષણને બહુમાનનો લખેલો હોય, 5-7-8 મીટી, અને જેવા સર્વજ્ઞના વિશેષણ વાપર્યા હોય એવા વિશેષણ વાપરે, જીનેન્દ્રને જે વિશેષણો વાપરે એવા વિશેષણો વાપરે. શું થતું છે, મિથ્યા થતું છે ત્યાં, મિથ્યાત્વ ગળી જાય. સત્પુરુષનું બહુમાન એ સતનું બહુમાન, સતનું બહુમાન એ મિથ્યાત્વ ગળવાનો પ્રસંગ છે. દર્શન હો ત્યાં મંદ પડી જાય. વિદ્વાનને પંડિતને શાસ્ત્ર ભણ્યો હોય તો ખાય ગોથમાયા. તમે જીનેન્દ્રની ભક્તિ કરો એવી તમે સદમસ્તની ભક્તિ કરો, એ પણ નીચે ચોથા ગુણ સ્થાન વાળાની કરો કે હા એ સમજવાને તને બહુ વાર લાગે. એવું બહુ અતિશય બહુમાન કર્યું છે, પ્રસંગ પીડ્યો ઉદ્દેશનો એને અતિશય બહુમાન
આપણને
હા એમનું છે. એવી વાત એમને કરી છે, એવી વાતો કરી છે. સૂત્રો અને સિદ્ધાંતો જેવી કેટલીક વાત કહે છે કે જ્યારે મિથ્યાત્વ તીવ્ર થાય છે ત્યારે જ્ઞાનમાં એવી નિર્બળતા આવે છે કે જ્ઞાન પણ ઊંધું ઊંધું વિચારવા લાગે છે, પોતાનું અહિત થાય એવું જ્ઞાન વિચારતું થાય છે. એ નબળું જ્ઞાન થયું, નિર્બળ જ્ઞાન થયું, એ જ્ઞાન હણાઈને છેલ્લે અક્ષરના અનંતમાં ભાગે નિગોત સુધી નિર્બળ થઈ થઈને એવું અવરાઈ જાય છે. તેથી સ્વ આચારરૂપ પારાને શ્રદ્ધારૂપી બુદ્ધિના પૂટથી સુધારી શુદ્ધ કરી તેનું સેવન કરે તો વિવેકમલ મિથ્યાજ્વર મટાડી મટાડી સબળ થઈ અવિવેકને પછાડે ત્યારે આનંદ નિધિનો વિલાસ થાય. શું કહે છે કે તેથી સ્વ આચારરૂપ પારાને श्रद्धा रूपी विकीर्णी पुष्टि सुधारे स्व आचार स्वरूप आचरण पोताना स्वरूप में आचरण करवू पोताना स्वरूप में आचरव चरवू ये पारो है मारू खाए अरे आयुर्वेद अंदर पर आई बड़ी भारे दवा प्रयोग थाय पारो वापरे पारो सोन हीरानी भस्म माणिकनी भस्म मोतीनी भस्म बड़ी एक औषधिनी एक जुदी जाति लाइन है એમાં એવી ઔષધિ છે કે જે મોટા જબરજસ્ત ફેરફાર કરી નાખે ખરે અને ઘર કરી ગયેલા એવા મોટા રોગને પણ ઉઠલાવી નાખે તો અહીંયા મુખ્યત્વનો અનાદિ ગુણનો જ્વર છે અનાદિનો આ જ્વર લાગુ પડેલો છે ઉતર ઉતર્યો જ નથી અને ઉતરતો જ નથી તીવ્ર મંદ થાય છે પણ ઉતરતો નથી તો એને પારાની પારો આપ્યો એને એવો પારો છે કે સો આચાર પારો એ પારો કેવી રીતે તૈયાર કર્યો પાછળ સીધો કાચે કાચો નો આપે એને એને જડીબુટી એને ઔષધિઓના ફૂટ આપે કે શ્રદ્ધારૂપી બુટ્ટીના ફૂટથી એ પોતાનું નિજ સ્વરૂપનું શ્રદ્ધાન છે એ જડીબુટ્ટી છે એમ કહે છે એક એવી મૂળની અંદર બુટ્ટી છે અવી ઔષધિ છે કે જેનાથી સ્વરૂપાચરણ પ્રગટ થાય છે એ વારંવાર શ્રદ્ધાન પરિણમે છે એટલે એનો ફૂટ લાગે છે જ્યારે કોઈ ઔષધિને વારંવાર ફૂટ આપવામાં આવે છે ત્યારે ઔષધિ તેની તે હોવા છતાં તેની કાર્યશક્તિ વધી જાય છે એને ફૂટ આપે છે ને સહસ્ત્ર ફૂટી અબ્રક ભસ્મ એમ કહેતા અબ્રક આપે છે સહસ્ત્ર ફૂટી હજાર વખત એને શું ટાઈપો હોય આખી હોમિયોપેથી આ થિયરી ઉપર ફૂટ જ આપે છે ને બીજું ફૂટ આપવું એટલે ઘસવું શ્રદ્ધાનો નિજ શ્રદ્ધાનો નિજ સ્વરૂપ ઉપર શ્રદ્ધાનો જે ઘસારો લાગે છે ઘસીને આવે છે ત્યારે જડીબુટ્ટીનો શ્રદ્ધારૂપી જડીબુટ્ટીનો ફૂટ લાગે છે જેનાથી સ્વરૂપાચરણ થાય છે એ પારાનું સેવન કરે તો વિવેકમલ છે એ જોર કરે છે જ્ઞાનનું પણ બળ વધે છે મિથ્યાજ્વર નાશ થાય છે મિથ્યાજ્વર મટી જાય છે સૌ વિવેકમલ સબળ થાય છે અને અવિવેકને પછાડી દે છે અજ્ઞાનનો નાશ કરે આમ લડાઈ લીધી છે લડાઈની ઉપમા આપી છે એનું પણ એક કારણ છે કે અનાદિથી જીવને ઊંધા સંસ્કાર છે મુખ્યાત્મના પણ ઊંધા સંસ્કાર એટલે ઊંધી માન્યતા એની ચાલુ છે જ્ઞાનમાં પણ એને જ્ઞાનના વિપર્યાસ ઊભા છે આ બધા જે ઊંધા પરિણમનમાં ઊંધાઈનો જે પ્રકાર છે જીવને એ મટવા માટે એક અંદરમાં દ્વંદ્વ ઊભું થાય છે લડાઈ થાય છે દ્વંદ્વ ઘર્ષણ ઊભું થાય છે કે આવું અત્યાર સુધી માન્યું તું એનું શું એ હાચું કે આ હાચું હવે જ્યારે એની વિરુદ્ધ સામે વાત આવે છે અને જ્ઞાન કંઈક વિચારવા જ્યારે તૈયાર થાય છે ત્યારે અંદરમાં એક ઘર્ષણ ઊભું થાય છે એને મંથન પણ કહે છે ગડમથલ પણ કહે છે એને દ્વંદ્વ ઊભું થયું એમ કહેવામાં આવે છે સામે સામે લડાઈ થાય છે એ ઘર્ષણ અંદરમાં ચાલે છે ત્યારે વિવેકમલ છે એનું બળ વધે છે અને અવિવેક છે એનું બળ ઘટે છે એને એનો નાશ થાય છે ઊંધી માન્યતા અંતે નાશ પામે છે કેમ કે સત એ સત રહે છે અને અસત એ અસત રહે છે સત્યનો જય થાય છે હંમેશા સત્યનો જય નથી થતો કાંઈ ન માટે ગરીબ કોકને એવું લાગે કે અત્યારે આનો આ સત્યનું જોર છે, પણ એવું કાંઈ નથી. મૂળમાં તો સત્ય નો જ જય થાય છે, સત્ય મેં એવ જય તે એમ કહે છે ને, સત્ય નો જ જય થાય છે. સુગાનજી બહુ સરસ વાત લખે છે. એટલે અસત્ય વાળા એમ કહે કે અમારી બહુમતી ઘણી છે, જગતમાં અમે અજ્ઞાનીઓ ઘણા કે જ્ઞાનીઓ ઘણા લોકો કોણ જાજા અજ્ઞાન. તો કે તો પણ સરવાળો શું માનો? કે સરવાળો એ કે જગતમાં દિવસે દિવસે અજ્ઞાનીઓ ઘટવાના અને જ્ઞાનીઓ વધવાના. 6 મહિનામાં 608 જીવ સિદ્ધ દિશામાં જશે, પણ અનંતકાળમાં એક પણ સિદ્ધ જગતમાં પાછા નહીં આવે. અનંતકાળે અનંતકાળમાં અને અનંતકાળે પણ એ અનંતા સિદ્ધોમાંથી એક સિદ્ધ પણ સંસારમાં નહીં આવે. જયારે અનંતા સંસારીઓમાંથી રેગ્યુલર 6 મહિના ને 8 સમયે 608 ઓછા થવાના ને થવાના જ. કોની હાર થઈ? બહુમતી વાળાની હાર થઈ કે લઘુમતી વાળાની હાર થઈ? હાર જીત નો આધાર સંખ્યા ઉપર કદી હોતો નથી. તોય નહીં થાય, એટલી બધી અનંત સંખ્યા છે કે તો એટલી બધી, કેમ કે આ સંખ્યાતમાં વધે છે અને સંખ્યા અનંતી છે. જે ફેરફાર છે એ સંખ્યામાં 3 આંકડામાં થાય છે, 608 3 ડિજિટ છે. જયારે જે બેલેન્સ છે એમાં અનંત છે, અંત નથી એનું નામ અનંત છે. અનંત એટલે શું? જેનો અંત નથી એનું નામ અનંત છે. એટલે અનંતની સામે સંખ્યાનો ફેરફાર નગણ્ય રહે છે. એટલે અનંત કાળે પણ અનંતા સિદ્ધાલયમાં છે એના કરતા અહીંયા આનંદ ગુણા સંસારી રહેશે, અથવા આનંદ ગુણા સંસારીથી સિદ્ધાલયના જીવો અનંતમાં ભાગે અનંત રહેશે, એવી સ્થિતિ રહેશે. એમાં એ અનંતતામાં ફેર નહીં પડે, પણ છતાં અંદર જુઓ તો આ ફેરફાર છે કે એક પણ સિદ્ધ સંસારી થતા નથી. જયારે અનંતા જીવો સંસારીમાંથી સિદ્ધ થયા કરશે અનંતી 24 થઈ ગઈ, એ તો તીર્થન કરો, પણ એ સિવાય એના કેવળીઓ પણ અનંતા થઈ ગયા, એ થયા જ કરવાના. પણ છતાંય તે આ પરિસ્થિતિ છે. લોકમાં પણ એમ કહેવાય છે, મહાભારતનું યુદ્ધ છે એ બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. કૌરવોની સેના 18 અક્ષોની સૈન્ય, ગણિત મોટો આંકડો છે, અબજ ઉપરનો. પછી અત્યારે તો હિન્દુસ્તાનમાં 70 કરોડ માતા નથી, પણ તે 18 અક્ષોની સૈન્ય ખાલી એક હસ્તિનાપુરના મેદાનમાં ઉભા. પાંડવોનું સૈન્ય બહુ નાનું હતું, તેમની પાસે તો હસ્તિનાપુરનું રાજ હતું આખા ભારતનું. અને આ તો હજી વનવાસ ખેડીને આવ્યા હતા યુદ્ધમાં, હજી વનમાં તો એને રહેવું પડ્યું. પણ છતાં હાર્યા કોણ? કૌરવો હાર્યા છે. પાંડવોને સંખ્યા ઓછી હતી, કે સંખ્યાની શક્તિ કોની કેટલી હતી એના ઉપર આધાર. એને જ્યાં ગાંડીવનો ટંકાર કર્યો ત્યાં બધા બધા ફીટ ફેરવી કે માર્યા, મરી ગયા, મોત દેખાણો બધા. સંખ્યા શું કામ લાગે? કે શક્તિ કામ લાગે. ત્યાં તો પછી ધાર્મિક ગ્રંથ છે એટલે કે ભાઈ આ પક્ષમાં તો ભગવાન હતા, શું આ પક્ષમાં તો ભગવાન હતા, તો પછી ભગવાન કઈ હારે કે ભગવાનની જીત થાય? શિવમાં અનંત છે ને, અનંત અનંત વધ્યા જ કરવાના, એમાં ઉમેરો થયા જ કરવાનો છે. અનંત એમને વધતું જવાનું. પણ છતાંય છે સંસારીની સંખ્યા કરતા અનંતમાં ભાગે કોઈ પણ કાળે, ભવિષ્યના કોઈ પણ અનંત કાળે.
અનંત
ભવિષ્યકાળ ખૂટવાનો નથી એનું કારણ શું? કે આનંદ છે માટે. કેમ શું કરવાનો ખૂટે? સમય તો ઘટતા જ જાય છે, એટલા ઝડપથી સમયો ઘટે છે કે એક સેકન્ડમાં અસંખ્ય સમય ઓછા થઈ જાય છે. કાળના, ભવિષ્યના, અનંતકાળના બેલેન્સમાંથી એક સેકન્ડમાં અસંખ્ય સમય ઓછા થાય છે. એક સેકન્ડ જાય ને અસંખ્ય સમય ઓછા થાય, કાળ કેમ ઘટતો નથી?
અને મનુષ્ય તો સરળતાના પરિણામથી થવાય છે, સરળતા ત્યાં નથી. કેમ કે આડો હાલે છે, આત્મામાં જવાને બદલે
આડો હાલે,
સંયોગમાં જાય છે, આડો હાલે છે, સીધો હાલતો નથી. એ 3 ઇંચ ગતિ જવાનું કારણ મુખ્ય છે. કહેતા એટલા માટે ઓલા કઈ પાછા વળે, એના રસ ઉપર કઈક અસર થાય. પણ એ તો પોતે સમજે ત્યારે થાય, વચન તો નિમિત્ત માત્ર છે. કહે છે કે રુચિ કેમ ઉપજતી નથી, તેનું કારણ શું? શા માટે દેવગુરુ શાસ્ત્રના કાર્યમાં ઉમંગ પૂર્વક ઉદ્યમ થતો નથી? તો લાગે છે કે તમારું ભવિષ્ય ખોટું લાગે છે, તમારી ગતિ સારી નથી એમ સ્પષ્ટ લાગે. 84 ના અવતારમાં તમારું ભટકું ઊભું રહેશે. 84 લાખ યુનિમાં જે પરિભ્રમણ થાય છે એ પરિભ્રમણ તમારું ચાલુ રહી જશે. દાખલો આપ્યો છે કે જેમ આહાર નરુચે ત્યારે જણાય છે કે આનું મરણ નજીક છે. શું થાય છે કે શરીરમાં જે આહાર જાય છે એને પાચન કરવા માટે શરીર શક્તિ કામ લાગે છે. શક્તિ સર્વથી શરીર બળ છે અગ્નિમાં, જઠરાગ્નિમાં, જે ખાધેલા અન્નને પચવે છે અને એ પચતા આખા શરીરને પોષણ મળે છે. ખાવાથી પોષણ મળતું નથી પણ પચવાથી પોષણ મળે છે. અને એ પચવાની શક્તિ જઠરાગ્ની માંડીને આતરની બધી અવયવોની છે. જ્યારે મરણ નજીક આવે છે ત્યારે પહેલો ફેર એમાં પડે છે.
અનંતકાળમાંથી અનંતકાળ જે છે ભવિષ્યનો છે એમાંથી અનંતનો પ્રભાવ ઉંચાયેલો જાય પછી બાબા બાકી શું રહે? બાકી અનંત જ રહે છે. અનંત સમય ઉંચાઈ લાગ્યા પછી શું રહે કે અનંત રહે? અનંત કાળના અનંત સમયો વહી ગયા પછી પાછળ શું રહે? પાછળ અનંત જ રહે. એટલી સંખ્યા છે. ગણિતના દ્રષ્ટિકોણે એની અંદર જો લાગુ કરવામાં આવે તો એ માણસ આ વિષયને ન સમજી શકે, કેમ કે ગણિત થી પાર નીકળે છે. બરાબર એમને ખ્યાલ હતો કે સંપ્રદાયના જે અત્યારે સાધુ ગુરુ સ્થાને બેઠા છે એને આત્મજ્ઞાન નહીં હોવા છતાં, આત્માનુભવ નહીં હોવા છતાં ગુરુ પદવીમાં પોતે પોતાને માને છે અને બીજે મનાવે છે, એમાં ગુરુ તો નથી, જ્ઞાની તો નથી, પણ આત્માર્થી પણ નથી. કેમ કે ગ્રહિત મિથ્યાત્વને સેવે છે અને બીજા ગ્રહિત મિથ્યાત્વને સેવનારામાં નિમિત્ત થાય છે. એને પણ બરાબર પકડી રાખે અને ત્યાં જાશો નહીં, એ રાયચંદ ભાઈ કોઈ જાશો નહીં એમ કહેતા. પછી જે બધું આયા ચાલુ હોય, કારણ કે જાસવાનગઢ કોઈ જાશો નહીં એમ શું કે શું? પણ એ દુકાન માંડી છે તો ઘરાગને પકડી રાખે કે બીજી દુકાને જાશો નહીં તમને માલ સારો નહીં મળે એમ કહેશું. હા, અમારો માલ સારો છે. નાની તો એમ કહે છે કે તમે વિવેક કરજો, જ્યાં જાઓ ત્યાં વિવેક કરજો. તમારા આત્માને શુદ્ધ થવા તમારા શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેવડાવે છે કે નહીં, વિવેક કરી લીધો, વિચાર કરી લીધો, કે તમને બીજે રસ્તે ચડાવે છે કે આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો, કે તમારા તમારા આત્માનું અવલંબન લઈને આત્માની શુદ્ધિકરણનો ઉપાય બતાવે, આટલો વિવેક તમે કરી લો. સીધી વાત એટલે તો એમના પ્રત્યે પણ બહુ દ્વેષ વર્તતો હતો. વર્તમાન જે સાધુ સમાજ હતો એ ઘણો દ્વેષ હતો. કેમ કે જયારે એ સાચી વાત કહે ત્યારે તો પેલાના નુકસાનમાં જ જાય. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે છે એનો એનો જે લાભ છે એ ઘવાય છે. આપણને તો આત્માર્થી એ ગણતા નથી, સાધુ તો ગણતા નથી, આત્માર્થી એ ગણતા નથી. જગતમાં આ વાત જાહેર થાય તો પછી આપણી તો પેઢી જ ઉઠી જાય, આખી દુકાન જ બંધ થઈ જાય એવી વાત છે. આ તો થતી નથી ચૂકી. કેમ કે સત અને અસત અનાદિરીય છે. અભિપ્રાય સત્ય અભિપ્રાય ધરાવનારા જીવો અને અસત્ય અભિપ્રાય ધરાવનારા જીવો ત્રણેય કાળે હોય છે. એટલે એમાં બીજો ફેરફાર થતો નથી, પણ એને ભય થાય છે. આ અમારી વિરુદ્ધમાં જો આ વાત ફેલાઈ જાય તો આપણને મોટું નુકસાન થઈ જાય, એટલે દ્વેષ કરે. જ્યારે અવિવેકને પછાડે ત્યારે આનંદ નિધિનો વિલાસ સ્વયં થાય, આપોઆપ થાય એમ કહે. સ્વયં થાય એટલે સહેજે ઉત્પન્ન થાય. અંદર જે શક્તિરૂપ આનંદ પીડ્યો છે એ આનંદ પ્રગટ થાય, અનુભવ ઉત્પન્ન થઈ જાય. જ્યાં અંદરમાં મિથ્યાત્વનો જ્વર નાશ પામે ઉતરી જાય અને જ્યાં જ્ઞાન ચોખ્ખું નિર્મળ શુદ્ધ થઈને પરિણામમાં લાગે ત્યારે અંદર આનંદ પણ ઉભરાઈને વ્યાપી જાય છે. દ્રવ્યગુણ પર્યાયમાં એ આનંદનો અનુભવ થાય છે, આનંદનો વિલાસ થાય છે. એમાં સ્વ આચારશું અને શ્રદ્ધા કઈ રીતે થાય તે કહેવામાં આવે છે. બે શબ્દ વાપર્યા ને, સ્વ આચારરૂપ વારાને શ્રદ્ધારૂપી વૃત્તિના ફૂટથી સુધારીને કેમ સેવન કરે તો. એ બે વાતને કરીને લેવી છે કે આ અનાદિ સંસારમાં અનાદિકાળથી મેં પર વિચાર કર્યો. કેવી સરસ શૈલી છે, પોતાની જાતને લે છે. હવે એટલે વાંચવા વાળો જીવ, આ ગ્રંથ વાંચવા વાળો જીવ પોતાને તપાસી લે કે આ અનાદિ સંસારમાં મેં અનાદિકાળથી શું કર્યું છે કે પરનો વિચાર કર્યો છે, શરીરનો વિચાર કર્યો, કુટુંબ પરિવારનો વિચાર કર્યો, ઘર મકાનને આબરૂનો માન સન્માનનો વિચાર કર્યો, એમ એકાંતે પરનો વિચાર કર્યો છે કે સ્વનો વિચાર કર્યો છે, દુકાન ધંધાનો વિચાર કર્યો, બધામાં શું છે, ક્યાંય આત્મા આવે છે? આત્માને છોડીને મેં અનાદિથી આ અનાદિ સંસારમાં પર વિચાર કર્યો છે. એક એક વાતે અનુભવ સિદ્ધ થાય છે. તેથી મારી જ્ઞાન ચેતના અશુદ્ધ થઈ, મારી જે જ્ઞાન ચેતના છે એ પર વિચારથી અશુદ્ધ થઈ, એટલી પરની ચિંતા પરની સાવધાની, જ્ઞાનની અંદર પરની ચિંતના અને પરની સાવધાની એટલી રહી તેથી મારું જ્ઞાન પણ મલિન થયું. એ જ્ઞાનની અંદર પર રસ ચડ્યો એટલે જ્ઞાન અશુદ્ધ થયું, એમાં નિર્મળતા ન રહી. તેથી મારી જ્ઞાન ચેતના અશુદ્ધ થઈ, હવે સ્વ આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. હવે જો પોતાના સ્વરૂપની સંભાળ કરીને જો સ્વરૂપ આચરણ કરવામાં આવે, પરિણામ જો સ્વરૂપમાં રમે તો એ પારા જેવું કામ છે. એક ક્ષણની એકાગ્રતા, પ્રથમ સમ્યક દર્શનમાં કેટલું સ્વરૂપ આચરણ છે શુદ્ધોપયોગમાં, એક ક્ષણની એકાગ્રતા જબરજસ્ત ફેરફાર કરે છે. વીજળીનો આંચકો મારે એમ આખો સંસાર તોડે છે. જેમ એક વીજળી પડતા પર્વત ના ભૂકા બોલાવે તેમ સંસાર રૂપી પર્વત ના ભૂકા બોલાવે છે. એક ક્ષણ નો સ્વરૂપ આચરણ છે ત્યાં આવી, એટલે એને આ પારાનું ઉપમા આપ્યું છે. પારાનું ઔષધ એવું શક્તિશાળી છે, એમાં સ્વરૂપ આચરણ પણ એવું શક્તિશાળી છે કે ગજબની અંદર થી શક્તિ પ્રગટે છે આત્મા. જેમ જેમ જીવ સ્વરૂપમાં શુદ્ધોપયોગમાં એકાગ્ર થાય છે, અંદરથી જે શક્તિ પ્રગટે છે એ કોઈ ગજબની શક્તિ પ્રગટે છે. ગજબની એટલે એને કોઈ બારમાં માપ કરવા માટે બધા માપ છે એ નાના પડે છે, એને કાંઈ એ શક્તિને પછી માપી શકાતી નથી, બધા માપ એને ટૂંકા પડે છે. એ છે કે જ્યારે સ્વ આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો આના અવિનાશી પદને ભેટીએ તો જે શાશ્વત પદ છે એ સ્વરૂપાચરણ થતાં એનો ભેટો થાય છે. એનો ભેટો થાય છે એટલે એનો અનુભવ થાય છે. શાશ્વત પરમાત્મા જીન સોહી આત્મા જીનેન્દ્ર પોતે છે સિદ્ધ, સાક્ષાત સિદ્ધ પરિ સ્વરૂપે પોતે છે, એનો સાક્ષાત્કાર થાય છે સ્વરૂપાચરણમાં. એનો સાક્ષાત્કાર થાય છે, નિજનો નિજને ભેટો થયો એમ કહેવાય છે. કારણ કે પોતે જ છે, બીજું નથી કોઈ. બહારમાં ભગવાનના દર્શન થાય તો ભક્તિ કેવી કરે, શરણમાં જાય છે. શણગણાટ હોય ભક્તિનો, બહુમાન આવે તો એ તો રાગ સહિતની ક્રિયા છે. આ તો વિતરાગ ભાવથી સ્વરૂપના દર્શન છે. વિતરાગી જ્ઞાન, વિતરાગી દર્શન એ સ્વરૂપને, નિજ સ્વરૂપને, નિજ જીનેન્દ્ર, નિજ જીનચંદ્ર આત્મા છે. પોતે જ જીનચંદ્ર છે એનો સ્વાનુભવ કરે છે. પ્રદેશે પ્રદેશે જ્ઞાનના દીવાથી એની આરતી ઉતારે છે, બહુમાન કરે છે. એ અવિનાશી પદને ભેટવા માટે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને તે કેવી રીતે પામીએ તેનો વિચાર કડવો કરવો, શું કહે છે. એવું સ્વરૂપાચરણ કરવા માટે પ્રથમમાં પ્રથમ ક્યાંથી શરૂઆત કરવી એમ કહે છે. કેવી રીતે શરૂઆત કરવી, કે અહીંથી શરૂઆત. હું કોણ છું એટલે કે મારું સ્વરૂપ શું છે અને તેનો અનુભવ કેવી રીતે થાય, પામીએ એટલે એનો અનુભવ કેવી રીતે થાય એનો વિચાર કરવો, પહેલામાં પહેલી વાત આ છે. પછી બીજી વાત છે, આ અહીંથી શરૂઆત થવી જોઈએ, તેનો વિચાર કરવો. વળી વિચારવું કે આ તો સ્વરૂપની વાત આવે તો કે તો બહુ ઊંચી વાત છે, એ બહુ ઊંચી વાત છે, એ બહુ ઊંચી વાત છે એમ કરીને નડસેલો મારે. ભાઈ, એ ઊંચી હોય કે નીચી હોય, આ કરે તારે છૂટકો છે. આજ કર, કાલ કર, અનંત કાળે કર, આ કરે છૂટકો થાય. બીજી રીતે ક્યાંય છૂટકો થાય એવું, ઉલટાનો બંધાય છે. બીજી રીતે કાંઈ કરવા જાય તો ઉલટાનો બંધાય છે. હા, બહુ પુણ્ય કીરા પુણ્યમાં આજ વાત થઈ છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું મારું સ્વરૂપ, ખરું સ્વરૂપ, મૂળ સ્વરૂપ. 16મા વર્ષે કાવ્ય લીધું છે, એમાં આ વિચારણાના આ જ બોલ છે. અંતર વિચારણા, સ્વરૂપ વિચારણા કરવી એમ કહે છે. બજારમાં માલ લેવા જાય ને તો એને ઊંચામાં ઊંચો માલ જોઈએ, કાપડ સારામાં સારું ખરીદો, દુકાન તો કે સારામાં સારું બાંધો. કોઈ પણ ચીજ બજારમાં ખરીદવા જાય છે તેને મળી ગમે છે, સારી ક્વોલિટી આપો ભાઈ, ઊંચામાં ઊંચી કઈ છે બતાવી દો. ખિસ્સામાં પીવડ ન હોય તો એને એમ થાય કે એકવાર જોઈએ તો ખરા આપણે લઈ શકીએ એમ છે કે નહીં. છેવટે ન લઈ શકે તો ભાવના રાખે, ખરીને પૈસા જયારે એટલા થાય ત્યારે આ જ લેવું. ત્યાં એમ નથી કહેતો કે આ ઊંચું છે એટલે મારું કામ નહીં ભાઈ, ઊંચું છે એટલે મારું કામ નહી, ત્યાં તો એને ઊંચામાં ઊંચું જોઈએ છે. અને અહીંયા ઊંચી વાત જરાક ઊંચી વાત લાગે, આ વાત નથી ભાઈ, અમારે કામ નહીં. અને હું શું છે પણ આ એને રૂચતું નથી, ઊંચું છે સારું છે છતાં એને રૂચતું નથી, તો અરુચિથી એને હડસેલો મારે છે, આ ઊંચું છે અમારે ન ખપે. જેની રૂચિ છે એમાં તો તેવળ ન હોય તો તે ભાવે છે, એની ભાવના રાખે છે. એકવાર આપણે આ ખરીદવું છે ગમે ત્યારે પણ આ આપણે જોવું છે, કુદરતી છે કે નહીં. એટલે ઊંધાય છે ને એની હારું હારું કેમ એમ કે આ ઊંચું છે અને છતાંય એને ધક્કો મારે કે ના અમારું કામ નહીં આમ આ તો ઊંચું છે, એનો અર્થ શું કે એની અવળાય છે ઊંધાય છે. હારું હોય ને ઊંચું હોય તો તું વધારે ત્યાં તો પ્રયત્ન કરે છે. કોઈ તમે વેપાર માંડ્યો, વેપાર કરતા હોય એમાં તમે એમ કે ભાઈ તમે 10-20 હજારનો નફો થાય એવો તમે વેપાર કરો છો પણ એમાં 1,00,000 મળે તો એમ કહો કે આ બહુ ઊંચો નફો મારે ન કામ આવે, મારું કામ નહીં એમાં. હે એમ કહે છે કેમ કે હું તો ભાઈ પહેલેથી બહુ ગરીબ છું ને એટલે 1,00,000 મેળવવામાં મારું કામ નહીં. હે અરે ગરીબમાં ગરીબ હોય પણ કે 1,00,000 કરોડ મેળવવા છે કે અબજ મેળવવા છે, માપ જ નથી કેટલા મેળવવા છે એનું માપ નથી કોઈને. એમ તો નીચું કહી શકે એવું નથી, નીચું તો કહેવાય એવું છે નહીં. હવે ઊંચું છે પણ હવે ગમતું નથી રૂચતું નથી ઊંધાય છે તો શું કરે, બહુ ઊંચું બહુ અમારું કામ નહીં, બહુ ઊંચું છે ઊંધાય છે વક્રતા છે અવળાય છે. અને પરમ આદર આવવો જોઈએ, ઊંચું હોય તો એનો આદર વિશેષ આવવો જોઈએ, એના બદલે એનો તને નકાર આવે છે એ તારા ભવિષ્યની હોનહારને સૂચવે છે, તારી હોનહાર સારી એમ બતાવે. શું કહે છે કે તે વિચાર કરવો તેમાં એવી રીતે વિચાર કરવો કે પ્રથમ પદ એટલે મૂળ પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, ઉપયોગથી વાત લે છે. મૂળ વાતમાં મૂળ સ્વરૂપ તો મૂળ પદ તો પોતાનો ઉપયોગ પ્રકાશ છે, ઉપયોગથી વાત લે છે. જ્ઞાન ક્રિયામાં જ્ઞાન છે, સમવર્ધિકારમાં એ વિશે જ્ઞાનથી વાત ઉપાડે છે બધે, ઉપયોગથી અહીંયા વાત લીધી. કેમ કે ઉપયોગથી પરથી પરનું જુદાપણું થાય છે, ભિન્ન જ્ઞાનને જાણતા પરથી જુદાપણું થાય છે અને ઉપયોગથી પોતાનું ઉપયોગાત્મક મૂળ સ્વરૂપ ગ્રહણ થાય છે. બે કાર્ય ઉપયોગથી થાય છે, સ્વભાવનું ગ્રહણ પણ ઉપયોગથી થાય છે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે દેખનારો તે જ હું જાણનારો એ હું. અને આ બાજુ પ્રજ્ઞાછીણીથી જ એને રાગાદીથી ભિન્ન પાડવો, બે જગ્યાએ પ્રજ્ઞા લીધું છે, પ્રજ્ઞાથી જ પ્રજ્ઞાને જ સાધન બનાવ્યું છે. ત્યાં સંવર અધિકારમાં તો પ્રજ્ઞામાં ઉપયોગમાં જ્ઞાન ક્રિયામાં આધાર આધેય સંબંધ લીધો છે કે તું જ્ઞાનના આધારે જ્ઞાનની મુખ્યતામાં તું તારું સ્વકાર્ય કર, રાગની મુખ્યતામાં તારું કાર્ય અવળું નહીં થાય, ઉલટાનું તારું કાર્ય અવળું થશે. એટલે બધે જ્ઞાનની મુખ્યતા કરાવી છે, તમામ આત્માનો મહિમા તો કે જ્ઞાનની મુખ્યતામાં, આત્માનો વિચાર તો કે જ્ઞાનની મુખ્યતા. એ મુખ્યતાને અહીંયા આધાર શબ્દ દીધો છે, આધાર કહીને તેની મુખ્યતા બતાવે. અહીંયા કહે છે કે વિચાર શરૂ કરવો, આત્માનો વિચાર કરવો તે કઈ રીતે કરવો, કે પ્રથમ મૂળ પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, તેમાં એક દર્શન જ્ઞાન ઉપયોગ અને બીજો ચારિત્ર ઉપયોગ, બે ભેદ પાડી નાખ્યા. એક આચરણ નો ને એક દેખવા જાણવાના, એમ બે ભેદ પાડ્યા. ઉપયોગની પ્રવૃત્તિ લીધી અને આચરણ માં લઈ લીધું. અહિયાં કે જે ઉપયોગ પ્રકાશ છે એમાં એક દર્શન જ્ઞાન ઉપયોગ છે અને બીજો ચારિત્ર ઉપયોગ છે. તેમાં દર્શન દેખે છે, જ્ઞાન જાણે છે અને ચારિત્ર પરિણામ વડે આચરે છે. ચારિત્ર પરિણામ દ્વારા આચરણનું કામ કરે છે, સ્થિર થવાનું કામ કરે છે. એવા પરજ્ઞેયનું દેખવું, જાણવું, આચરવું અનાદિથી કર્યું. હવે આ કાર્ય તો એ અનાદિથી કેવી રીતે કરે છે કે પરજ્ઞેયને જાણે છે, દેખે છે અને પરજ્ઞેયમાં ઉપયોગ રમે છે. પરજ્ઞેયને ઉપયોગ છોડતો નથી. પરજ્ઞેયને જાણીને પોતાપણે જાણે છે, આ શરીર મારું, આ ઘર મારું, આ કુટુંબ મારું, આ આબરૂ મારી, આ પૈસા મારા, આ આખું જગત મારું, એને ઊભી કરેલી સૃષ્ટિ, આ બધું મારું એમ જાણવા દેખવામાં પરને સ્વપણે જાણે છે અને પછી ઉપયોગ ત્યાં ને ત્યાં જ રીમા કરે છે. ત્યાંથી ઉપયોગ બહાર નીકળી શકતો નથી. એ પરાચરણ થઈ ગયું. એવું પરજ્ઞેયનું દેખવું, પરજ્ઞેયનું જાણવું અને પરનું આચરવું અનાદિથી કર્યું, પણ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો અથવા ન મૂક્યો. અનાદિથી અનેક પર પદાર્થમાં ઉપયોગ આપ્યો, પણ એને ક્યાંય ક્યારેય પોતાના નિજ પદમાં, નિજ શુદ્ધ પદમાં, એમ વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો. આમ પરમાં ઉપયોગ એટલો બધો દીધો અને આચરણ એટલું બધું કર્યું કે એને શરીર છૂટવા ટાણે ખ્યાલ આવી ગયો કે હવે આ ક્ષેત્ર બદલવું પડશે, મારું માયનું છે, એનાથી છૂટા પડવું પડશે. તો એને ક્યાંય ગમતું નહીં આ પરિસ્થિતિ થાય છે. ત્યાંથી એને ખસવું ગમતું નથી, પણ ત્યાં કોઈ એને રહેવા માટે કાયમી લખાણ કોઈએ કરી દીધું નથી. બહુ પછી બેશુદ્ધ થઈ જાય છે. બહુ ભાગની મૃત્યુકાળમાં બેશુદ્ધ થઈ જાય છે. એકદમ શુદ્ધતા ગુમાવે છે. મુંજારા અતિશય વધી જતા એટલો બધો મુંજારો વધે છે. સેકન્ડોમાં હું બારમાં કોઈને ખબર ન પડે કે અંદર આને શું હાલ્યું હતું. એકદમ થઈ જાય એમ કે એને ખ્યાલ આવી ગયો કરી રે આ બધું પરિશ્રમ કરીને, મહેનત કરીને, અનેક પ્રકારના પરિણામ બગાડીને આ બધું માંડ ભેગું કર્યું, ત્યાં તો જવાનો ટાણું આવી ગયું. હવે શું થાય? અને લાચારપણે જવું પડે છે. ત્યારે એને દુઃખ એટલું બધું ઉત્પન્ન થઈ આવે છે કે જેને માપવાની પારાશીસી ડાક્ટરો પાસે નથી. એમ કે હવે બેસું થઈ ગયા છે, શું નાકમાં ને નળીબળી મૂકી દો, ગળામાં નળી મૂકી દો, આહાર થયા કરે, થોડો થોડો લિક્વિડ દયા કરે બસ. બાકી આમાં હવે ભાઈ કોમામાં આવી ગયા છે. અંદરની શુદ્ધિ એટલે કેવી રીતે? હવે એમાં એવું છે કે જીવ પોતાની બાજુ કેટલો ગયો છે એના ઉપર આધાર છે. નાનીને તો એવી બેશુદ્ધિ આવતી નથી. કોઈ વાર બેશુદ્ધ બહારમાં દેખાય તો પણ અંદરમાં જાગ્રત હોય છે. અને કોઈ કોઈ વિચારવાન જીવ હોય છે જેની વિચાર દશા ઘણી ઊંડી છે, એવા જીવને અંતર જાગૃતિ રહેવાનો સંભવ છે. બાકી તો જેને જિંદગી આખી સંયોગના રસ લીધા છે, પર પદાર્થના જ રસ લીધા છે, ઈશ્વરનું કરીને એને તો એ બેશુદ્ધ જ ઓચિંતો થઈ જાય છે. કાંઈ સાવધાની આવે એ પહેલાં તો એ મૂંઝવણના હુમલાની અંદર ઘેરાઈને બેશુદ્ધ થઈ જાય છે. સાધ ગુમાવે છે, શુદ્ધ શાંત રહેતી નથી. આ લગભગ મરણની આ સ્થિતિ મનુષ્યમાં તો જોવામાં આવે છે. નામ સાંભળે આ કેન્સર નું, ક્યાં માણસ ને તાત્યા માંગી જાય. પછી તો મૃત્યુ તો આગળ છે, મૃત્યુનું કારણ જોવે ને એને ગરીબ હવે પતી ગયું. મૃત્યુતુલ્ય દુઃખ દુઃખ તો હજી એને ત્યાં ડિટેક્શન રૂમમાં લઈ જાય બાયોપ્સીના, ત્યાં એને ગડબડ થવાનું છે. કારણ શું છે? એને એટલો બધો એકત્વનો રસ લીધો છે, દેહાત્મ બુદ્ધિ, આ હું ને આ બધું મારું, એ એને ઘણા દુઃખનું કારણ છે, અત્યંત દુઃખનું કારણ છે. ત્યારે નથી સમજાતું, જ્યારે એને મારાપણું કરી લીધું છે ત્યારે જ એને ઝેર તો ખાઈ લીધું છે. હવે ઝેરના ફળ આવે છે ત્યારે એને થાય છે, આ ન જોઈએ મારે, આ ન જોઈએ, પણ ક્યાંથી નહીં જોઈએ, વાયવું છે તે હવે ઉગીને ભોગવવાનું છે એ તારે, એમાં કઈ બીજાનું કામ આવે એવું નથી. ગુરુદેવ એમ કહેતા, ભાઈ તું આ બધી હરખ ને હોંશની વાતો રવા દે, એ બહુ કમાણા, એ અમારું કુટુંબ ફાયલું ખીલ્યું મને, અને એ અમારે હવે તો એવી અનુકૂળતા ને લીલા લહેર છે, આ બધી હોંશ હોંશ ને હરખ રવા દે. ત્યાં ચાલ્યો જ છે હોંશના ફળમાં પરિણામ છે ને, હોંશના એ અત્યંત પાપના પરિણામ છે, મિથ્યાત્વ સહિતના, કે એવી દુર્ગતિમાં તને લઈ જશે કે ત્યાં કોઈની પછી સિફારસ કામ આવશે કે ભાઈને અહીંથી બચાવો, કોઈની સિફારસ નહીં કામ આવે. એ કુદરત છે, એ કુદરતનો રસ્તો લેશે, કુદરત કુદરતનો રસ્તો લેશે, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનો અધિકાર કાંઈ કરવાનો નથી. આધાર કોનો છે એવી લાઈનમાં? આધાર કોનો છે? એટલે તો ઉપયોગ પ્રકાશ મૂળ પદ છે. કોના આધારે એવી લાઈન છે? રાગના આધારે છે. રાગમાં શું શક્તિ છે? તક્ષણવર્તી પર્યાય છે, અશુદ્ધ મેલી, એમાં શક્તિ કેટલી? રાગના આધારે એમાં ટકી શકાશે
નહીં.
અને એ રાગનું એકત્વ છે એ જ મૂળમાં તો મિથ્યાત્વ છે. એવા રાગનું એકત્વ કરવું એ જ મિથ્યાત્વ છે. આ મંદ કસાય કે તીવ્ર કસાય, પણ આધાર તો કસાયનો લીધો ને. તો આધાર જયારે કસાયનો લીધો ત્યારે એને પરમાત્માનો અનાદર કર્યો. આધાર તો નિજ પરમાત્માનો લેવાનો હતો. ગુરુદેવે એકબીજાએ ભેદ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું છે. ભેદ જ્ઞાનનું લક્ષણ શું? જ્ઞાન થાય છે એનું લક્ષણ શું? નહીતર તો શું છે કે વિચાર, ભેદ જ્ઞાનનો વિચાર કરે એને ભેદ જ્ઞાન સમજી લે. જ્ઞાન ને રાગ જુદા છે, દેહ ને આત્મા જુદા છે, એવો બધો વિચાર આવે તો કે ભેદ જ્ઞાન, એમ ભેદ જ્ઞાન નથી. બહુ સારી વાત લીધી છે. 307 નંબરનો કે જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. આ એનું લક્ષણ છે. કસાયનો આધાર ન લીએ પણ એને કસાય પ્રત્યે રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. જ્ઞાનની મુખ્યતા ક્યારે આવી? કેવી? તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આગળ કહે છે કે આત્મામાં મૂળ પદમાં તો રાગની ગંધ નથી, રાગ રહિત પરમાત્મા છે. અંદર રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં દુઃખ દુઃખને દુઃખ છે. કે ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે. આટલા ઝેરને હાલમાં થોડું ટીપું નાખ્યું હોય તો દૂધપાકના તપેલામાં એકાદ ટીપું પડી જાય તો તીવ્ર ઝેર નથી, તરત નહીં મરે, પણ ઝાડા ઉલટી થાય તો એનો શું વાંધો? કોઈ પસંદ કરતો અનાદિથી આ કર્યું, પણ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો અથવા ન મૂક્યો, અને અતિન્દ્રિય સ્વાધીન સુખની પ્રાપ્તિ વિના હું ખાલી રહ્યો. અત્યાર સુધી આ વાત બાકી રહી ગઈ છે. અહીંયા તીર્થંકર ભગવાનની વાત લઈને આધાર લઈને એમ કહે છે, આ રીતે જ કાર્ય થાય છે, બીજી રીતે કાર્ય શું.
જાણીને આપ